રામા અવતાર શા માટે? ય પૃથ્વી ભર વારાણાઈ ધ્રિવિજય સંપ્રાર્થી તશ્ચિન્મય સંજાત પૃથ્વી તલે રવિકુલે માયા મનુષ્યો અવ્યય નિશ્ચક્રમ હતરાક્ષસ પુનરાગત બ્રહ્માત્વમાધ્યમ સ્થિરામ કીર્તિ પાપહરામ વિદ્યાય જગતામ તમ જાનકીશમ ભજે. મંગળાચરણ. પરમાત્મા શ્રી રામ મંગલમય છે. શ્રી રામનું નામ મંગલમય છે. રામજીનું ધામ મંગલમય. રામજીની લીલા મંગલમય. રામજીનું સ્વરૂપ મંગલમય છે. ઋષિઓએ એવું વર્ણન કર્યું છે કે કામ અમંગલ છે. કામ જેની આંખમાં છે, જેના મનમાં છે, એનું બધું જ અમંગલ હોય છે. સૂર્યને અંધારાનો સ્પર્શ થતો નથી, તેમ પરમાત્મા શ્રી રામને કામનો સ્પર્શ નથી. બહુ પ્રેમથી રામ નામનો જપ કરતા રામજીનું સ્મરણ કરે તેને કામ સ્પર્શ કરી શકતો નથી, તો રામજીને શી રીતે સ્પર્શ કરી શકે? મંગળાચરણમાં મંગલમય શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરે છે, રામચરણમાં વંદન કરે છે. સંસાર અમંગલ છે તેનું ધ્યાન કરવાથી મન બગડે છે. પીત્વા મોહમય પ્રમાદ મદિરામ ઉન્મત ભૂતમ જગત. કામ મદિરા છે, કામ જ મારે છે. વાસના એવી મદિરા છે કે કોઈને સુખ ભોગવતા જુએ, એનું ચિંતન કરે તો પણ તે મન બુદ્ધિને બગાડે છે. દારૂ પીવાથી મન બુદ્ધિ બગડે છે, પણ વાસના તો એવી મદિરા છે કે એના સ્મરણ માત્રથી મન બુદ્ધિ બગડે છે. શ્રી રામની લીલાનું ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે. વળી સત્કર્મમાં પાપ વિઘ્ન કરવા આવે છે. બરાબર સત્કર્મ થાય તો પાપનો વિનાશ થાય છે. તેથી સત્કર્મમાં આરંભમાં મંગળાચરણની આજ્ઞા છે. સત્કર્મમાં સ્વર્ગના દેવો પણ વિઘ્ન કરે છે. કોઈ બહુ ભક્તિ કરે તો એની ભક્તિમાં દેવો પણ વિઘ્ન કરે છે. તેથી ઉપનિષદના આરંભમાં શાંતિ પાઠ કરે છે કે અમારી બ્રહ્મ વિદ્યામાં વિઘ્ન ન આવે. ભક્તિમાં સત્કર્મમાં પાપ જ વિઘ્ન કરે એવું નથી, પણ દેવો પણ વિઘ્ન કરે છે. કોઈને શાંતિથી ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય, હરિકથા સાંભળવાની ઈચ્છા થાય તો 50,000 વીર પુરુષો વિઘ્ન કરે છે. પરમાત્માના ધ્યાનમાં 1,00,000 વીર પુરુષો વિઘ્ન કરે છે. ભીમસેન બોલ્યા છે કે શાસ્ત્રોમાં લખ્યું છે તે બધું સાચું નથી, ગંગા સ્નાનમાં કોણ વિઘ્ન કરે છે? ધર્મ રાજા કહે છે આપણા ઋષિઓ કોઈ દિવસ જૂઠું બોલે નહીં, એમને કોઈ સ્વાર્થ નથી. સમાજને માર્ગદર્શન આપવા માટે એમણે ગ્રંથો લખ્યા છે. એમને ફર અને જરમાં સંતોષ હતો, એમનું જીવન સાદું હતું. આ કોઈ ઋષિનો શ્લોક છે તે મિથ્યા બોલે નહીં. ભીમસેને કહ્યું બધું સાચું છે તે માનવા હું તૈયાર નથી, આવતીકાલે હું પરીક્ષા કરીશ કે ગંગા સ્નાનમાં કોણ વિઘ્ન કરે છે. સવારે 5 વાગે ભીમસેન હાથમાં ગદા લઈ ગંગા સ્નાન કરવા ગયા. સાયંકાળના 5 સુધી ત્યાં ઊભા રહ્યા. એમણે નિશ્ચય કર્યો હતો કે ગંગા સ્નાનમાં કોઈ વિઘ્ન કરે તો હું મારીશ. સાંજે ઘેર આવીને ધર્મરાજાને કહ્યું શાસ્ત્રની વાત ખોટી, હું 12 કલાક ત્યાં હતો, સ્નાનમાં વિઘ્ન આવ્યું નથી. ઘણા બધા માણસો સ્નાન કરતા હતા. મહારાજે પૂછ્યું તે સ્નાન કર્યું? ભીમસેને કહ્યું એ તો હું ભૂલી ગયો. ધર્મરાજાએ કહ્યું તે ગંગાને ગંગા માને પ્રણામ કર્યા? ભીમસેને કહ્યું તે પણ હું ભૂલી ગયો. ધર્મ રાજા કહે તો આ શ્લોક સાચો છે, કોણ વિઘ્ન કરે છે તે દેખાતું નથી પણ વિઘ્ન તો આવે છે. દેવો સમુદ્ર મંથન કરતા હતા, પહેલું ઝેર મળ્યું પણ પછી અમૃત મળ્યું. સત્કર્મ કરે તો વિઘ્ન તો આવે છે. તેથી આરંભમાં બોલે છે સહના વવતુ સહનૌ ભુનક્તુ સવિર્યંગ કરવા વહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. જ્ઞાનમાં ભક્તિમાં અનેક વાર મત્સર આવે છે, દ્વેષ આવે છે, તેથી ઋષિ મંગળાચરણ કરે છે. વિશ્વોદ્ભવ ભવ સ્થિતિ લઈ દિશુ હેતુમેકમ મયાશ્રયમ વિગતમયામયામમ ચિંત્યમૂર્તિમ આનંદ સાંદ્ર મમલમ નિજબોધરૂપમ સીતાપતિમ વિદિત તત્વમહમ નમામિ. મંગળાચરણનો આ બીજો શ્લોક છે. મંગળાચરણમાં રામજીના ચરણમાં વારંવાર વંદન કરે છે. જે કંઈ કામ કરો તે રામજીના ચરણમાં નજર રાખીને કરો તો તે કામ સરળ થઈ જશે. જીવની હાર થાય છે, કારણ તે પરમાત્માની શક્તિ મેળવ્યા વિના કામ કરવા જાય છે. જીવની બુદ્ધિ શક્તિ અલ્પ છે, જે રામજીના ચરણમાં વંદન કરી પરમાત્માની શક્તિ મેળવીને કામ કરે તેનામાં પરમાત્માની શક્તિ આવે છે, તેની કદી હાર થાય નહીં. વૈષ્ણવો વંદનથી જ ભગવાનને વશ કરે છે. તુલસીદાસ મહારાજ તો મંગળાચરણમાં સજ્જન દુર્જન સર્વેને વંદન કરે છે, રાક્ષસોને પણ પ્રણામ કરે છે, બધાને વંદન કરી માંગે છે કે એક જ વસ્તુ શ્રી સીતારામ ચરણ પ્રીતિ મોરે. શ્રી રામ માયારહિત શુદ્ધ છે. સંસારમાં જેટલા આકાર છે તે વિકાર ઉત્પન્ન કરનારા છે. સંસાર માયામય છે, જ્યાં જુઓ ત્યાં માયા છે. માયાથી બનેલા બધા આકારો મનને બગાડનારા છે. રામજી સ્વ ઈચ્છાથી પ્રગટ થયા છે, માયા અતીત છે. રામજીનું દિવ્ય સ્વરૂપ બગડેલા મનને સુધારનારું છે. રામજીના ચરણનું નખનું શ્રી અંગનું સ્મરણ કરો. શ્રી રામ સદ સ્વરૂપ છે, નિત રૂપ છે, આનંદમય છે, સચિદાનંદ ધન પરમાત્મા છે. સદ સ્વરૂપ છે એટલે સર્વકાર છે, ચિદ રૂપ છે એટલે જ્ઞાન સ્વરૂપ છે, સર્વકાર સાવધાન છે. રામજી સર્વકાર આનંદ સ્વરૂપ છે, પરમાત્મા આનંદ સ્વરૂપ. પરમાત્મા શ્રી રામ પરમ આનંદનું સ્વરૂપ છે. નિરાકાર આનંદ એ જ નરાકાર શ્રી રામ રૂપે પ્રગટ થાય છે. નિરાકાર વસ્તુ આંખને દેખાતી નથી, આ ફૂલ સાકાર છે, આંખને દેખાય છે. મીઠાસને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી. મીઠાસ એ પીરી ધોરી કે કારી નથી, પણ પેંડામાં મીઠાસ છે, એને કારણે એનું મહત્વ છે. પેંડો સાકાર છે, મીઠાસ નિરાકાર છે. આંખ સાકાર છે, આંખની જોવાની જે શક્તિ છે તે નિરાકાર છે. પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે અને સગુણ સાકાર પણ છે. નિરાકાર સાથે કોઈ પ્રેમ કરી શકે નહીં, નિરાકાર આંખથી દેખી શકાય નહીં. નિરાકાર વસ્તુનો અનુભવ બુદ્ધિથી થાય છે. જ્ઞાની મહાપુરુષો એમ માને છે કે આંખને જોવાની શક્તિ ઈશ્વર આપે છે. આ ફૂલની મારા છે તે સી રીતે દેખાય છે, તે આંખના લીધે દેખાય છે, પણ આંખને જોવાની શક્તિ મન આપે છે. આંખને મનનો સંયોગ ન હોય તો દેખાય નહીં. મોઢા આગળ પડેલી વસ્તુ પણ કોઈ કોઈ વખત દેખાતી નથી. મન કોઈ બીજા વિષયમાં પરોવાયું હોય તો મન અને આંખોનો સંબંધ ન થાય અને ત્યારે વસ્તુ સન્મુખ હોવા છતાં દેખાતી નથી. આંખને જોવાની શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે તે પરમાત્માને. આંખ જોઈ શકે નહીં પરમાત્મા જે પરમાત્મા. આંખને જોવાની શક્તિ આપે છે તે પરમાત્માને આંખ જોઈ શકે નહીં. જ્ઞાની પુરુષો એવું માને છે કે ઈશ્વર દ્રષ્ટા છે, દ્રશ્ય નથી. જે સર્વનો દ્રષ્ટા છે, જે સર્વનો સાક્ષી છે, તેને કોણ સહેલાઈથી જોઈ જાણી શકે? જ્ઞાની પુરુષો એમ માને છે કે જે આંખ ચામડીને જુએ છે એ આંખથી પરમાત્માના દર્શન થઈ શકે નહીં. બહારની આંખને ચર્મ ચક્ષુ કહે છે, અંદરની આંખને જ્ઞાન ચક્ષુ કહે છે. તેમનું માનવું છે કે ઈશ્વરને જ્ઞાન ચક્ષુથી જ જોઈ શકાય. ઈશ્વર સૂક્ષ્મ રૂપે સર્વત્ર વિરાજેલા છે. બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી તે ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી. ઈશ્વરને કોઈ રૂપ નથી, ઈશ્વરને કોઈ આકાર નથી. વેદાંત કહે છે ઈશ્વર અરૂપ છે. વૈષ્ણવ સિદ્ધાંત કહે છે કે ઈશ્વર અનંત રૂપ છે. ઈશ્વર આકાર રહિત છે, એટલે કે અનેક આકારવાળા છે. ઈશ્વરનો કોઈ નિશ્ચિત આકાર નથી. ભક્તો માને છે કે ઈશ્વર પ્રેમને કારણે આકાર ધારણ કરે છે. સૂક્ષ્મમાંથી સ્થૂલ રૂપે પ્રત્યક્ષ થાય છે. અતિશય પ્રેમ જુએ છે ત્યાં પ્રભુ પોતાનું સ્વરૂપ બતાવે છે. સગુનહી અગુનહી નહીં કછુ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ વેદા. અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભગત પ્રેમ બસ સગુણ સો હોઈ. પરમાત્મા સગુણ નિર્ગુણ બંને છે. વેદો સગુણ નિર્ગુણ બ્રહ્માનું વર્ણન કરે છે. ઈશ્વર સાકાર નિરાકાર ઉભય રૂપે લીલા કરે છે. નિર્ગુણ જ સગુણ બને છે. તે સૂક્ષ્મ છે, સ્થૂળ છે, કોમળ છે અને કઠણ પણ છે. નિરાકાર ઈશ્વર આંખને દેખાતા નથી અને જે આંખને દેખાય નહીં તે વસ્તુ સાથે પ્રેમ કેવી રીતે થાય? તેથી નિરાકાર જ નિરાકાર બને છે. શ્રી રામ એ સાક્ષાત પરમાત્મા છે. સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર તત્વથી એક જ છે. નિરાકાર વસ્તુ સાથે માનવ પ્રેમ કરી શકતો નથી. લોકો પરમાત્મા સાથે પ્રેમ ન કરે તે માટે પ્રભુએ સાકાર સ્વરૂપ ધારણ કર્યું. યોગીઓ આનંદનો અનુભવ કરે છે પણ ભક્તો માટે એ આનંદ સાકાર રૂપ ધારણ કરે છે. આનંદ જ શ્રી રામ રૂપે પ્રગટ થયો છે. નિરાકાર આકાર ધારણ કરે તો પણ સ્વરૂપ તે જ રહે છે. રામજીનું આખું સ્વરૂપ આનંદમય છે. રામજીના ચરણમાં આનંદ છે. રામજીના હાથમાં આનંદ છે. રામજીના મુખમાં આનંદ છે. વધારે તો શું કહું? રામજીના નખમાં અને વારમાં પણ આનંદ છે. રામજીનું સમગ્ર શ્રી અંગ આનંદથી ભરેલું છે. આનંદ વિના શ્રી રામજીના સ્વરૂપમાં બીજું કાંઈ નથી. તમે મંદિરમાં શ્રી રામના દર્શન કરો ત્યારે તમને કદાચ એમ લાગે કે મને જેવા હાથ પગ છે તેવા હાથ પગ ઠાકોરજીને પણ છે. પરંતુ આપણા શરીરમાં અને ઠાકોરજીના સ્વરૂપમાં ઘણો ફેર છે. આપણા શરીરનો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ શરીરની અંદર રુધિર છે, માંસ છે, મજ્જા છે, હાડકા છે. શ્રી રામના અંગમાં નથી રુધિર, નથી માંસ, નથી મજ્જા કે નથી હાડકા. છે કેવળ આનંદ, આનંદ. વિના બીજું કાંઈ નથી. જીવનને જે શરીર મળ્યું છે તે પૂર્વજન્મના કર્મ પ્રમાણે મળ્યું છે, પૂર્વજન્મની વાસના પ્રમાણે મળ્યું છે. કર્મણા નિર્મિતો દેહ, ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી કે ભક્તોની ઈચ્છાથી શરીર ધારણ કરે છે. પરમાત્માનું શરીર પંચમહાભૂતોનું બનેલું નથી, પરમાત્માનું સ્વરૂપ અપ્રાકૃત છે, અવલૌકિક છે, આનંદરૂપ છે. જીવને ઉત્પત્તિમાં અને સ્થિતિમાં આનંદ આવે છે, લયમાં આનંદ આવતો નથી. ભગવાનને લયમાં પણ આનંદ જ છે, કારણ ભગવાન સ્વયં આનંદરૂપ છે. શ્રી કૃષ્ણને 16,000 રાણીઓના સહવાસમાં જે આનંદ છે, તે જ આનંદ સોનાની દ્વારિકા સમુદ્રમાં ડૂબે ત્યારે પણ છે. જીવ માયાને આધીન થઈને જગતમાં આવે છે, પરમાત્મા માયાધીશ થઈને જગતમાં પ્રગટ થાય છે. રામજીએ કાંઈ પૂર્વજન્મમાં કર્મ કર્યું છે અને તે કર્મ પ્રમાણે સ્વરૂપ ધારણ કર્યું છે એવું નથી. વાલ્મીકીજીએ કહ્યું, ચિદાનંદમય દેહે તુમ્હારી વિગત વિકાર જ્ઞાન અધિકારી, નર તનુ ધરેહુ સંત સુર કાજા, કહવું કરવું જસ પ્રાકૃત રાજા. સોનાની એક લગડી હતી, એની બનાવી સુવર્ણ મૂર્તિ. આ સોનાની મૂર્તિમાં સોનું જ છે, સોનાની મૂર્તિના પગમાં સોનું, હાથમાં સોનું, નખમાં સોનું, સર્વત્ર સોનું જ સોનું છે. તેવી રીતે ઈશ્વરના સ્વરૂપમાં આનંદ જ આનંદ છે, પરમાત્માનું સ્વરૂપ દેખાય છે આપણા જેવું, પણ એ આપણા જેવું નથી, એ કેવળ આનંદમય છે. વ્યાસનારાયણનું બ્રહ્મ સૂત્ર છે, આનંદમયો અભ્યાસાત. કેટલાક ઋષિઓ એમ માને છે કે ઈશ્વરમાં આનંદ છે. જે ઋષિઓ ઈશ્વરમાં આનંદ છે એવું માને છે, એમના સિદ્ધાંતમાં આનંદ અને ઈશ્વર એમ બે તત્વ થયા છે. બંને તત્વો ભિન્ન છે એવું આમાં ફલિત થાય છે, આમાં દ્વૈત આવે છે. વ્યાસ વાલ્મીકિ ઋષિનો સિદ્ધાંત છે કે આનંદ એ જ ઈશ્વર છે, આનંદ અને ઈશ્વર ભિન્ન નથી. આ અદ્વૈત સિદ્ધાંત છે. આનંદ ઈશ્વરમાં છે એવું નથી, આનંદ ઈશ્વર શ્રી રામ શ્રી કૃષ્ણ બધા એકના જ નામ છે. આનંદ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. ખાંડના રમકડામાં ખાંડ જ હોય છે, ખાંડનું રમકડું જેમ નખ શીખ ખાંડમય હોય છે, એમ પરમાત્માનું આખું સ્વરૂપ આનંદમય છે. ઠાકોરજીના નખ અને વારના દર્શન થાય અને તોય જીવને આનંદ મળે છે, તો ભગવાનના ચરણાનવિંદ અને મુખારવિંદના દર્શનથી આનંદ મળે તે શું આશ્ચર્ય છે. પ્રભુના નખ અને વાર પણ આનંદરૂપ છે, પરમાત્માનું બધું જ સ્વરૂપ આનંદમય છે. અલૌકિક સિદ્ધાંત સમજાવવા માટે કોઈ અલૌકિક દ્રષ્ટાંત મળતું નથી, લૌકિક દ્રષ્ટાંતથી જ મહાપુરુષો અલૌકિક દ્રષ્ટાંત સમજાવે છે. રાતના 12 વાગ્યા છે, એક ભાઈ પથારીમાં પડ્યા પડ્યા આરોટે છે, પણ એમને કંઈ નિંદ્રા આવતી નથી. તે ભાઈ વિચારમાં પડ્યા કે આજે ઊંઘ કેમ આવતી નથી. બહુ વિચાર કરતા યાદ આવ્યું કે આજે રાત્રે કંઈ ગરમ પાણી મળ્યું નથી. ભાઈને રાત્રે કંઈ ચા પીવાની ટેવ હશે. તે રાત્રે 12 વાગ્યા પછી ચા કરવા તૈયાર થયા, કારણ ચા મળે તો નિંદ્રા આવે. પત્ની હતા પિયરમાં, એટલે જાતે જ બધી ખટપટ કરવાનું થયું, પાણી ગરમ કરવા મૂક્યું. બધી તૈયારી તો કરી, પણ યોગ કંઈ એવો હતો કે ડબ્બામાં ખાંડ જ ન મળે, ખલાસ થઈ ગઈ હતી. હવે ખાંડ વિના ચા થાય નહીં, અને ચા ન મળે તો નિંદ્રા આવે નહીં, રોજની આદત હતી. હવે કરવું શું? ખાંડ લેવા ક્યાં જવું? રાત્રે 12 વાગે ખાંડ કોણ આપે? અંતે યાદ આવ્યું કે ઉત્તરાયણના દિવસે બાળકો માટે હું ખાંડના રમકડા ખરીદી લાવ્યો હતો, તે ઘરમાં જ ક્યાંક પડ્યા હશે. તે એક ડબ્બો ખોલીને શોધવા લાગ્યા કે ખાંડના રમકડા ક્યાં છે. શોખીન મનુષ્ય અને વ્યસની માનવ શું ન કરે. ભાઈને ચાનું વ્યસન હતું. વ્યસન જેવું કોઈ પાપ નથી. વ્યસનથી શક્તિનો અને દ્રવ્યનો નાશ થાય છે. કોઈ પણ લૌકિક વ્યસન માનવનું પતન કરે છે. તમે ચા છોડો એવું કહેતા તો મને થોડી બીક લાગે છે, કારણ હું ઘણું કહું તોય તમે કંઈ તે છોડવાના તો નથી. કેટલાક તો એવું સમજે છે કે મહારાજને ટેવ નથી, એટલે મહારાજ કદાચ આવું કહેતા હશે. મહારાજ ભલે કહે, અમારે કંઈ છોડવી નથી. તમે ચા ભલે ન છોડો, પણ તમે પરમાત્માના પ્યારા છો, પ્રભુના લાડીલા છો, વૈષ્ણવ છો. તમે ચાને આધીન ન બનો. રાત્રે 12 વાગે હાથમાં મારા લઈને ભાઈ કોઈ દિવસ જપ કરવા બેઠા નથી હો, પણ ચા પીવાની બહુ આતુરતા છે. તે રાત્રે 12 વાગે ખાંડ શોધે છે. કલાક એકની તપશ્ચર્યા થઈ ત્યારે ખાંડના રમકડાવાળો ડબ્બો હાથમાં આવ્યો. બહુ રાજી થયો કે હાશ, હવે ચા મળશે. ડબ્બામાં ખાંડનો એક હાથી હતો. હાથીના બે પગ તોડ્યા અને ચામાં નાખ્યા. હાથીના પગ નાખ્યા કે ખાંડ નાખી, એ તો બાળકને આપણે સમજાવીએ છીએ કે આ હાથી છે, આ ઘોડો છે, પણ ખાંડનો હાથી એ ખાંડ જ છે. ખાંડના રમકડામાં ખાંડ સિવાય બીજું કાંઈ નથી. જો હાથી હોય તો ડબ્બામાં રહી શકે? એ નથી હાથી કે નથી ઘોડો. બાળકને ભલે ત્યાં હાથી દેખાય, પણ ખાંડના રમકડામાં આપણને તો કેવળ ખાંડ જ દેખાય છે. ખાંડનું રમકડું જેમ ખાંડમય જ છે, તેમ પરમાત્માનું આખું સ્વરૂપ આનંદમય જ છે. ઠાકોરજીના શ્રી અંગમાં આનંદ વિના બીજું કાંઈ નથી. પરમાત્મા આનંદરૂપ છે. નિર્લેપ પરિપૂર્ણશ્ચ્ય સચિદાનંદ વિગ્રહ. શાંતિથી વિચાર કરશો તો સમજાશે કે તમારું સાચું સ્વરૂપ પણ આનંદ જ છે. આ જીવ ઈશ્વરનો અંશ છે. અંશી આનંદ સ્વરૂપ હોય તો અંશ પણ આનંદ સ્વરૂપ જ હોય, એ સ્વાભાવિક છે. શીતળતા એ જેમ પાણીનું સહજ સ્વરૂપ છે, તેમ આનંદ એ તમારું સહજ સ્વરૂપ છે. તમે સ્વયં આનંદરૂપ જ છો. સુખ અને દુઃખ એ તમારા વાસ્તવિક ધર્મ નથી. પાણીમાં દેખાતી ગરમી એ પાણીની ગરમી નથી. પાણીનું સ્વરૂપ તો શીતળ છે. અગ્નિના સંબંધથી જેમ પાણીમાં ગરમી ભાસે છે, તેમ મનના સંબંધથી આત્મા સ્વરૂપમાં સુખ દુઃખ ભાસે છે. પરસ્પરાભ્યાસ વશાત સ્વાદંત કરણાત્મનો એકી ભાવાભિમાને પરમાત્મા દુઃખ ભાગીવહ. સુખ અને દુઃખ એ મનના ધર્મ છે. આત્મા સુખી નથી અને આત્મા દુઃખી પણ નથી. આત્મા એ પરમાત્માનો અંશ છે. પરમાત્મા આનંદરૂપ છે તો આત્મા પણ આનંદરૂપ જ છે. આનંદ એ તમારું સહજ સ્વરૂપ છે. અને તેથી કોઈ માણસ ઉદાસ દેખાતો હોય, દુઃખી દેખાતો હોય કે ચિંતામાં બેઠો હોય, તો આપણે તેને પૂછીએ છીએ કે આજે તમે ઉદાસ કેમ લાગો છો, આજે તમને શું થયું છે? પણ માનો કે કોઈ સવારમાં ઉઠી સ્નાન કરી સારા કપડાં પહેરી પરમાત્માનું ધ્યાન કરીને આનંદમાં બેઠો હોય તો એને આપણે એવું પૂછતા નથી કે આજે તમે આનંદમાં કેમ બેઠા છો. આવું પૂછીએ તો એને ખોટું લાગશે કે અમારો આનંદ તમારાથી જોવાતો નથી કે શું? આનંદમાં રહેવું એ તો આત્માનું સહજ સ્વરૂપ છે. સુખ દુઃખ એ આત્માના વાસ્તવિક ધર્મ નથી. સુખ દુઃખ તો કંઈક કારણથી આવે છે. સુખ એ ટકતું નથી અને દુઃખ એ ટકતું નથી. સુખ અને દુઃખ બંને ભૂલાય છે. આનંદ તેને મળે છે જે સુખ દુઃખથી પર થાય છે. સંસારનું સુખ દરાજને ખંજોરવા જેવું છે. દરાજને ખંજોરવાથી મજા આવે છે, પણ એ મજા નથી, સજા છે. ખંજોરવાથી દરાજ વધી જાય છે. તમે પરમાત્માના અંશ છો, તમે આનંદરૂપ છો. જીવ સ્વયં આનંદરૂપ હોવા છતાં અજ્ઞાનથી એ સંસારમાં આનંદને શોધવા જાય છે. આનંદ કોઈ સ્ત્રીમાં નથી, કોઈ પુરુષમાં નથી, કોઈ મોટર બંગલામાં નથી. આનંદ બહાર નથી, આનંદ તમારી અંદર જ છે. તમારું સાચું સ્વરૂપ છે. સંસારના વિષયો આનંદ આપતા નથી, સુખ દુઃખ આપે છે. જે સુખ આપે છે એ જ દુઃખ પણ આપે છે. જીવને સુખની ભૂખ નથી, આનંદની ભૂખ છે. એને એવા આનંદની ઈચ્છા છે કે જેનાથી શાંતિ કાયમ ટકે. સંસારના વિષયો કદાચ સુખ આપે, શાંતિ આપતા નથી, આનંદ આપતા નથી. સંસારના વિષયોમાં આનંદ હોય તો તે સર્વને સર્વકારે એક સરખો આનંદ આપે. બંગલો બહુ સરસ છે, પણ તાવ આવે ત્યારે તે સરસ બંગલો સુખ આપે છે. માથું ચડે કે પેટમાં ક્યુંક આવે તો સરસ બંગલો ક્યાં સુખ આપે છે? આનંદ સંસારની કોઈ જડ વસ્તુમાં નથી, આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. કદાચ તમને એવી શંકા થશે કે મહારાજ, તમે ભલે ના પાડો, પણ ભાવતું ભોજન હોય તો તે ભોજન કરતાં બહુ આનંદ થાય છે. કેટલાક તો એવા હોય છે કે શ્રીખંડ પૂરી હોય, પાનના ભજીયા હોય, એવું ભાવતું ભોજન મળે તો બહુ રાજી રાજી થઈ જાય છે. તમે કહેશો, મહારાજ તમે ભલે કહો કે બહાર આનંદ નથી, પણ બહાર આનંદ ન હોય તો માનવ આ બધી ખટપટો કરે? ભાવતું ભોજન મળે તો આનંદ જરૂર થાય છે. અરે, શ્રીખંડ પૂરી ખાવાથી આનંદ મળે છે? શ્રીખંડ પૂરીમાં જ આનંદ હોય ને તો જેને તાવ આવ્યો છે તેને શ્રીખંડ પૂરીથી કેમ આનંદ થતો નથી? જેને પેટમાં અજીર્ણ છે એને શ્રીખંડ પૂરી ખાતા કેમ આનંદ થતો નથી? પૂરીમાં આનંદ છે, ભાવતું ભોજન છે અને ખાવા બેસવાની તૈયારી છે. એટલામાં સમાચાર આવ્યા કે અમદાવાદમાં કોઈ સંબંધી ડોશી હતી, તેનું કંઈક ત્યાં થઈ ગયું. મરણની વાર્તા તમારા કાને આવે તો શ્રીખંડ પૂરી ખાતા સુખ થશે કે દુઃખ થશે? શ્રીખંડમાં આનંદ હોય તો કોઈના મરણના સમાચાર સાંભળ્યા પછી શ્રીખંડ ખાવાની કેમ ઈચ્છા થતી નથી? ત્યારે આનંદ ક્યાં છે? અરે, આનંદ શ્રીખંડમાં ન હતો. કેટલાક તો એવા હોય છે કે વિચાર કરે છે કે દોષી તો 87 વર્ષની હતી, ગઈ એમાં કંઈ ખોટું થયું નથી, બિચારી છૂટી, જે થયું તે સારું જ થયું છે. પણ અત્યારે હું શ્રીખંડ પૂરી ખાતો હોઉં અને કદાચ કોઈ અહીં આવી ચડે અને જોઈ જાય તો ખોટું દેખાય ને? કેટલાક તો બહુ વિવેકી હોય છે, દરવાજા બંધ રાખે છે, ઘરનાને કહે છે ઉગાડશો નહીં હો, હું જમી લઉં પછી ઉગાડજો. માનવને ખોટું કરતાં દુઃખ થતું નથી, ખોટું દેખાય તો એને દુઃખ થાય છે. માનવ અનેક વાર ખોટા કામ કરે છે, પણ એને એવી ઈચ્છા હોય છે કે મારું જગતમાં ખોટું ન દેખાય, કોઈને ખબર ન પડે કે હું ખોટું કરું છું. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આનંદ શ્રીખંડમાં ન હતો, આનંદ એ આત્માનું સ્વરૂપ છે. સંસારના કોઈ પદાર્થમાં કે વિષયમાં આનંદ નથી, વિષય તો જળ છે. જળ પદાર્થમાં આનંદ સંભવી શકે જ નહીં. જળ પદાર્થમાં જીવને જે કંઈ આનંદનો ભાસ થાય છે તે અંદર રહેલા ચૈતન્યના સ્પર્શથી થાય છે. ઇન્દ્રિયોને મનગમતો વિષય મળે એટલે મન તો તેમાં તદાકાર થાય છે, થોડા સમય માટે એકાગ્ર થાય છે. એકાગ્રતાને કારણે ચિત્તમાં આત્માનું પ્રતિબિંબ પડે છે અને તેથી આનંદનો ભાસ થાય છે. મન અંતર્મુખ હોય, બહાર રખડતું મન દર્શન જઈ ચેતન પરમાત્માને સ્પર્શ કરે, મનનો બ્રહ્મ સંબંધ થાય, તેટલો સમય આનંદ મળે છે. મન બહિર્મુખ થયું, વ્યગ્ર થયું કે આનંદ ઉડી જાય છે. જે સુખ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી થાય છે તે આરંભમાં અમૃત જેવું લાગે છે, પણ પરિણામમાં તે વિષ સમાન છે. વિષેન્દ્રિય સંયોગાત તદગ્રે અમૃતોત્પમ પરિણામે વિષ્મિવહ. આનંદ જ્યારે જ્યારે મળે છે ત્યારે તે બહારની જળ વસ્તુથી મળે છે, એ કલ્પના ખોટી છે. આનંદ તો અંદર રહેલા ચેતન પરમાત્માના સંબંધથી મળે છે. આનંદ પરમાત્મા જ આપે છે. આનંદ ત્યારે મળશે જ્યારે પરમાત્મા સાથે તમારો સંબંધ થશે. અરે, ઈશ્વરને અંદર શોધો, આનંદ અંદર છે, આનંદ તમારામાં છે, આનંદ આત્માથી વહે છે, આનંદ બહારથી આવતો નથી. જે આનંદને બહાર સંસારના વિષયોમાં શોધવા જાય છે તેને અંતે દુઃખ જ મળે છે. ઇન્દ્રિયો આનંદને બહાર શોધે છે તેથી તેમને આનંદ મળતો નથી અને દુઃખી થાય છે. સંસારના વિષયોનું વિસ્મરણ થાય ત્યારે જ ખરો આનંદ પ્રગટ થાય છે. સંસારનો સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. બ્રહ્મ સંબંધ થાય ત્યારે આનંદ પ્રાપ્ત થાય છે. રોજનો અનુભવ છે. તમને નિંદ્રામાં આનંદ કોણ આપે છે? મોટો રાજા છે, સર્વ વાતે સુખી છે. એને રાણીથી આનંદ મળે છે? એને રાજમહેલથી આનંદ મળે છે? બધું છોડીને જ્યારે એ સૂઈ જાય છે ત્યારે એને આનંદ આવે છે? રાણીને રાજમહેલને જ્યારે એ ભૂલે છે ત્યારે નિંદ્રા આવે છે અને ત્યારે આનંદ મળે છે. કેટલાક તો નિંદ્રા માટે ગોળીઓ લે છે કે જેથી ઊંઘ આવે. અરે, નિંદ્રામાં એક પૈસો મળતો નથી, ખાવાનું મળતું નથી, મોજ શોખ મળતા નથી, ત્યારે નિંદ્રામાં તમને કેમ આનંદ આવે છે? નિંદ્રામાં તમને કોણ આનંદ આપે છે? નિંદ્રામાં શાંતિ ક્યાંથી મળે છે? માનવને બધું સુખ મળે પણ એને ઊંઘ ન આવે તો માનવ પાગલ જેવો થઈ જાય છે, એને ચેન પડતું નથી. નિંદ્રા તો આવવી જ જોઈએ, કારણ નિંદ્રામાં શાંતિ મળે છે, આનંદ આવે છે. નિંદ્રામાં માનવને કોણ શાંતિ આપે છે? પથારીમાં પડ્યા પછી પણ જેને જગત યાદ આવે છે એને નિંદ્રા આવતી નથી. કોઈ અતિ સુંદર સ્વરૂપ આંખને દેખાય તો નિંદ્રા આવશે નહીં. આંખ રૂપથી હટી જાય છે ત્યારે નિંદ્રા આવે છે. કાનને કોઈ શબ્દ સંભળાય તો નિંદ્રા આવતી નથી. ધીરે ધીરે જ્યારે આ બધું ભૂલાય છે, જ્યારે જગત ભૂલાય છે ત્યારે મન અંતર્મુખ થાય છે. ઇન્દ્રિયો જ્યારે વિષયોને છોડે છે ત્યારે અંદર બિરાજેલા ચેતન પરમાત્મા સાથે સૂઈ જાય છે. ઇન્દ્રિયોનો લય સંસારના વિષયોમાં થતો નથી, પરમાત્મામાં થાય છે અને ત્યારે નિંદ્રા આવે છે. પરમાત્માને ઋષિકેશ કહે છે. ઋષિક એટલે ઇન્દ્રિય, ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી પરમાત્મા છે. રૂપ આંખનો પતિ નથી, શબ્દ કાનનો પતિ નથી, રસ જીભનો પતિ નથી, વિષયો જબરજસ્તીથી ઇન્દ્રિયોના પતિ થવા જાય છે, પણ જ્યારે ઇન્દ્રિયો આ પંચ વિષયો છોડે છે અને માલિક પરમાત્મા સાથે સૂઈ જાય છે ત્યારે નિંદ્રા આવે છે. નિંદ્રા આવ્યા પછી શાંતિ મળે છે. નિંદ્રામાં અંદર બિરાજેલા ચેતન પરમાત્માનો આનંદ મળે છે. આત્મા એ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે. તમારો આનંદ બહાર નથી, તમારો જ આનંદ તમને મળે છે. માનવીને સગરું છોડીને ઊંઘવાની ઈચ્છા થાય છે, તેથી એમ સિદ્ધ થાય છે કે આનંદ સંસારની જડ વસ્તુમાં નથી, ખરો આનંદ જગતમાં નથી, જગત ભૂલાય તેમાં છે. તમે આનંદ સ્વરૂપ જ છો, તમારો આનંદ તમારી પાસે જ છે. આનંદ રૂપ પરમાત્મા સર્વમાં ચૈતન્ય રૂપે રહેલા છે. આનંદ નિરપેક્ષ હોય તો ટકે છે, સાપેક્ષ હોય તો ટકતો નથી. જ્યાં સુધી માનવને અન્યથી આનંદ મળે છે ત્યાં સુધી માનજો પાછળ દુઃખ ઊભું જ છે. તમે બીજેથી આનંદ લેવા જશો તો દુઃખી થશો. નિંદ્રામાં મન જેવું શાંત રહે છે તેવું જાગ્રત અવસ્થામાં રહે તો જ્યાં જાઓ ત્યાં આનંદ જ છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બરે છે. દીવાનું તેલ ખલાસ થાય કે દીવો શાંત થાય છે, તેવી રીતે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન પણ બરે છે. પણ મનમાં સંસાર ન રહે કે મન શાંત થાય છે. પથારીમાં પડ્યા પછી મનમાંથી સંસાર નીકળી જાય છે, અને મનમાંથી સંસાર નીકળી ગયો એટલે મન શાંત થાય છે. સંસાર છોડીને ક્યાં જશો? સંસારને મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરો. બહારનો સંસાર તમને ત્રાસ આપતો નથી. સંસાર જે મનમાં છે તે રડાવે છે. તમે પરમાત્માનું સ્મરણ કરતા તન્મય થશો તો તમારા મનમાંથી સંસાર બહાર નીકળી જશે. શ્રી રામનું શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરતા જે તન્મય થાય છે એના મનમાં સંસાર રહેતો નથી. તમે એકદમ સંસારને મનમાંથી કાઢવા જશો તો સંસાર મનમાં વધારે આવશે. જે કચરો કાઢવા જાય છે, બુહારી કરે છે, એના માથે કચરો પહેલો આવે છે. મનમાંથી સંસારને કાઢવા જશો તો મન સંસારનું ચિંતન કરશે. એના કરતાં સારો ઉપાય એ છે કે મનથી પ્રભુનું સ્મરણ કરવાની ટેવ પાડો. પરમાત્માના સ્મરણમાં તન્મય બનશો કે મનમાંથી સંસાર નીકળી જશે. બરફને સ્પર્શ કરવાથી જેમ શીતળતા મળે છે તેમ રામજીને જે સ્પર્શ કરે છે એને આનંદ મળે છે. રામજીને તનથી નહીં મનથી સ્પર્શ કરવાનો છે. પરમાત્માના સતત ચિંતન સ્મરણથી તમને આનંદ મળશે. તમે પરમાત્માના અંશ છો. તમારો જગત સાથે સંબંધ સાચો નથી, ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે. તમે જગતના નથી, ભગવાનના છો. જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનો છે, છતાં જગતનો થયો છે. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ હતા? જન્મ થયા ત્યારે કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી. પતિ પત્નીનો સંબંધ વ્યવહાર દ્રષ્ટિથી ભલે સાચો હોય પણ તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા સમજાશે કે તે સત્ય નથી. પત્નીનું મરણ થયા પછી કોઈ પતિ નથી. પત્નીનું મરણ થાય એટલે પતિનું પણ મરણ થાય છે. પત્ની ન હોય તો પતિ ક્યાં છે? પત્ની છે માટે પતિ છે, પત્ની નથી તો પતિ પણ નથી. પતિ પત્નીનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, જગતનો કોઈ પણ સંબંધ સત્ય નથી. જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે. તમે બધા ભગવાનના અંશ છો. તમે પરમાત્માના બાર છો. તમે આનંદ સ્વરૂપ છો. પણ આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે અને જગત સાથે સંબંધ જોડે છે. જીવ સ્વયં આનંદરૂપ હોવા છતાં જગતમાં સુખને શોધવા જાય છે. આપણે બધા ઠાકોરજીના ચરણમાં હતા પણ પછી ત્યાંથી વિખૂટા પડ્યા. કેટલાકને એવી શંકા થાય છે કે મહારાજ તમે કહો છો કે જીવ ઈશ્વરનો અંશ છે, જીવ આનંદરૂપ છે, તો આ જીવ ઈશ્વરથી વિખૂટો કેમ પડ્યો અને ક્યારથી પડ્યો? હવે જીવ ઈશ્વરથી વિખૂટો કેમ પડ્યો અને ક્યારથી પડ્યો એનો બહુ વિચાર ન કરો. કંઈક ભૂલ થઈ છે એ વાત સાચી છે. આપણે બધા ભગવાનના ચરણમાં હતા, કંઈક ભૂલ થઈ અને તેથી ત્યાંથી અલગ થયા અને સંસારમાં આવ્યા અને ત્યારથી સુખ દુઃખનો આરંભ થયો. હવે જીવ ઈશ્વરથી વિખૂટો કેમ પડ્યો એનો વિચાર કરવાથી શું લાભ છે? રોગ થયા પછી રોગ કેમ થયો અને કેવી રીતે થયો એનો બહુ વિચાર કરશો તેથી રોગ જશે? રોગ થયા પછી તો દવા લેવી પડે, પથ્ય પારવું પડે તો રોગ જાય. રોગ થયો છે, કંઈક ભૂલ થઈ છે તો એનું નિવારણ શોધો. રોગ કાઢવાના, ભૂલ સુધારવાના ઉપાયો કરો. એક ભાઈ કપડાંની બહુ કાળજી રાખતા હતા કે મારા કપડાં બગડે નહીં. એક દિવસ ઘરે આવ્યા પછી એમને દેખાયું કે ધોતિયાને ડાઘ પડ્યો હતો. તે માથું ખંજોરવા લાગ્યા કે આ ડાઘો કેવી રીતે પડ્યો હશે, ક્યાં પડ્યો હશે. બહુ ડાયા તે એક એકને ઘેર પૂછવા ગયા કે હું તમને મળવા આવ્યો ત્યારે તમારા ઘરે આ ડાઘો લાગ્યો? એક સજ્જને કહ્યું, મારા ઘરે લાગ્યો હોય કે કોઈ બીજાના ઘરે લાગ્યો હોય ડાઘો દેખાય છે ને, તમે આ બધી પંચાયત શું કામ કરો છો? સાબુ લગાડીને ધોઈ નાખો એટલે સ્વચ્છ થઈ જશે. ડાઘો ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો, કેમ લાગ્યો એ વિચાર કરવાથી કાંઈ જ લાભ નથી. ડાઘો દેખાય કે સાબુ લગાડો, ધોઈ નાખો એટલે સ્વચ્છ થઈ જશે. જીવને ઈશ્વરનો વિયોગ થયો છે એ વાત સાચી છે. ઈશ્વરથી એ વિખૂટો પડ્યો છે એ જગતનો નથી, ઈશ્વરનો છે. છતાં એ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે અને જગતનો થયો છે. જગતનો થયો છે તેથી જ એ દુઃખી થયો છે. એ જગતમાં આનંદ શોધે છે પણ સંસારમાં આનંદ ક્યાં છે? આનંદરૂપ તો પરમાત્મા છે. તમને આનંદ જોઈતો હોય તો પરમાત્મા સાથે પ્રેમ કરો, પ્રભુનું સ્મરણ કરો, પરમાત્માની સેવા કરો, તમને આનંદ મળશે. જીવ સંસારના જળ પદાર્થમાં આનંદ શોધવા જાય છે એટલે એને આનંદ મળતો નથી. આનંદ બીજામાં છે એ કલ્પના ખોટી છે. આનંદ હૃદયમાં છે, તે આનંદને જગાડવાનો છે. મન વચન કર્મ આ ત્રણ ભક્તિરસમાં તરબોર બને તો આનંદ જાગે છે. તનથી સેવા કરો, મનથી સેવા કરો, વચનથી સેવા કરો, આ ત્રણેયને ભક્તિનો લાભ આપો. અનંત કાળથી જીવ આનંદને શોધે છે. સંસારના વિષયો જીવને સુખ આપે છે, દુઃખ આપે છે, એને આનંદ મળતો નથી. સૃષ્ટિનો એક નિયમ છે, સુખની પાછળ દુઃખ હોય જ. જે સુખ ભોગવે છે એની ઈચ્છા હોય કે ન હોય એને દુઃખ ભોગવવું જ પડે છે. આ સંસાર દાવા અગ્નિ બધાને બારવા આવે છે. પૈસો ન હોય તો દારિદ્ર્ય બારે છે. પૈસો છે અને છોકરો નથી, છોકરો છે અને તબિયત સારી રહેતી નથી, ભાઈ સાથે બનતું નથી, સંસારમાં કોઈને કોઈ દુઃખ હોય જ છે. સુખ અને દુઃખ બંને સગા ભાઈ છે, એ સાથે જ રહે છે. જીવને સુખની ભૂખ નથી, આનંદની ભૂખ છે અને આનંદ જોઈએ છે પણ આનંદ સંસારમાં નથી, આનંદ એ ઈશ્વરનું સ્વરૂપ છે. સંસારમાં પરિપૂર્ણ સુખ કોઈને મળતું નથી, ભોગ બધાને અધૂરા જ મળે છે. પરમાત્મા મળે છે ત્યારે જ પરિપૂર્ણ આનંદ મળે છે. સુખને દુઃખ સમજે એને આનંદ મળે છે. દુઃખને સુખ સમજીને ભક્તિ કરો, મનને સમજાવો, મને સુધારવા માટે પ્રભુએ આ દુઃખ આપ્યું છે. દુઃખ તમારે ઘરે કાયમ રહેવા આવ્યું નથી, પાપને બારવા માટે આવ્યું છે. જ્યાં જગત છે ત્યાં સુખ દુઃખ છે, જ્યાં જગત નથી ત્યાં નથી સુખ કે નથી દુઃખ, ત્યાં છે કેવળ આનંદ, પરમ આનંદ. શ્રી રામ સુખ આપતા નથી, શ્રી રામ દુઃખ આપતા નથી, શ્રી રામ તો આનંદ આપે છે. કોઈ પણ ભાષામાં આનંદનો વિરોધી શબ્દ મળતો નથી. સુખનો વિરોધી શબ્દ દુઃખ છે, લાભનો વિરોધી શબ્દ હાનિ છે, રાગનો વિરોધી શબ્દ દ્વેષ છે, આનંદનો વિરોધી શબ્દ ક્યાંય નથી. પરમાત્મા આનંદરૂપ છે. કાર અને કામ જીવનની પાછળ પડ્યા છે, તેથી જીવ અકરાય છે, ગભરાય છે, એને આનંદ મળતો નથી. તે કામની દોસ્તી છોડીને શ્રી રામ સાથે મૈત્રી કરે તો તેને આનંદ મળે. કામ શબ્દનો થોડો વિચાર કરશો તો આ વાત ધ્યાનમાં આવશે. ક અધિક આમ શબ્દ મળીને કામ શબ્દ થયો છે. ક શબ્દનો અર્થ થાય છે સુખ, અને આમ શબ્દનો અર્થ થાય છે કાચું. કાચું સુખ એ જ કામ છે, અને સાચું સુખ એ જ રામ છે. કામ એ કાચું સુખ છે. કામ એમ બતાવે છે કે હું તમને સુખ આપું છું, હું તમને સુખી કરું છું, પણ કામ કોઈને સાચું સુખ આપતો નથી. કામ થોડું સુખ આપીને વધારે દુઃખ જ આપે છે, રડાવે છે. જે કામને આધીન છે તેને કારને આધીન થવું જ પડે છે. મહાપુરુષોએ કારને સર્પ અને મગરની ઉપમા આપી છે. આ સંસાર એક એવો કૂવો છે કે જેમાં કારરૂપી સર્પ કરડવાને માટે હંમેશા તૈયાર જ રહે છે. વિષય ભોગની ઈચ્છાવાળા કામી સ્ત્રી પુરુષો આ કૂવામાં પડેલા છે. કારનો ભય સતત તેમને માથે ઊભો છે. બીજી ઉપમા છે મગરની. સંસાર એ સરોવર છે. આ સંસાર સરોવરમાં જીવાત્મા સ્ત્રી તથા બાળકો સાથે ક્રીડા કરે છે. જે સંસાર સરોવરમાં જીવ રમે છે તેમાં જ તેનો કાર પણ નક્કી થયો છે. જે ઘરમાં માનવી કામ સુખ ભોગવે છે તે જ ઘરમાં તેનો કાર પણ સૂક્ષ્મ રીતે બેઠો છે. માનવી કારને જોતો નથી, પણ કાર માનવીને સતત જુએ છે. મનુષ્ય ગાફેલ છે, પણ કાર સાવધ છે. સંસાર સરોવરમાં જે કામ સુખ ભોગવે છે તેને કાર મગર પકડે છે. જે કામનો માર ખાય છે તેને કારનો માર ખાવો જ પડે છે. માનવી એમ માને છે કે હું કામને ભોગવું છું, પણ આ માન્યતા ખોટી છે. માનવી કામને ભોગવતો નથી, પણ કામ માનવીને ભોગવીને તેને ક્ષીણ જીર્ણ કરે છે. ભોગાહા ન ભુક્તા વયમેવ ભુક્તા. કામ એવો દુષ્ટ છે કે હૃદયમાં બેઠા પછી નીકળતો નથી. કામ એક વખત અંદર પ્રવેશ કરી જાય પછી માનવીનું ડાપણ ચાલતું નથી. કામ દૂરથી જુએ છે કે જીવના હૃદયમાં શું છે. એના હૃદયમાં રામ હોય તો ત્યાં કામ આવતો નથી, આવી શકતો નથી. રામ ન હોય ત્યાં કામ આવે છે. સાધારણ નિયમ એવો છે કે જ્યાં કામની ગતિ છે ત્યાં કારની પણ ગતિ છે. જ્યાં કામ જઈ શકતો નથી ત્યાં કાર પણ જઈ શકે નહીં. કામ ભયંકર છે, પ્રબળ છે. કામનો નાશ કામથી જ કરવો પડે છે. જે પરમાત્માને કામ અર્પણ કરે છે તે જ કામનો નાશ કરી શકે છે. કામ એ કાંટો છે. જંગલમાં ચાલતા હતા અને પગમાં કાંટો વાગ્યો, ત્યાં સોય ક્યાંથી લાવવી? એટલે બીજો કાંટો હાથમાં લીધો અને તેનાથી પગનો કાંટો કાઢ્યો, પછી બંને ફેંકી દીધા. કાંટો કાંટાને કાઢે છે, લોખંડને લોખંડથી કાપવું પડે છે, તેવી રીતે કામને કામથી જ મારવો પડે છે. લૌકિક કામનો નાશ અલૌકિક કામથી કરવાનો છે. જે ભગવદ્ કામ થાય, જેને પ્રભુ મિલનની તીવ્ર આતુરતા જાગે, તેનો કામ નાશ પામે છે. જે પરમાત્માને આધીન રહે છે તે કારને આધીન થતો નથી. પરમાત્મા કારના પણ કાર છે. તમારે આનંદ જોઈતો હોય તો તમે શ્રી રામ સાથે મૈત્રી કરો, રામજી સાથે પ્રેમ કરો. કામ તમારો મિત્ર નથી, શત્રુ છે. કામ અનેક જન્મોથી આ જીવને રડાવતો જ આવ્યો છે. કામ શત્રુ હોવા છતાં લાગે છે કે મિત્ર જેવો. કામ દુઃખ જ વધારે આપે છે. અનાદિકાળથી આ જીવ કામને આધીન થઈને સંસારમાં રખડે છે અને કામનો માર ખાય છે. જે કામનો માર ખાતો નથી તેને કામ પણ મારતો નથી. કામનો માર તેને પડે છે કે જે રામથી વિમુખ છે. રામની સન્મુખ રહે તો તે કામનો માર ખાય નહીં. દીવાની સન્મુખ રહેશો તો છાયા પાછળ રહેશે, પણ દીવાથી વિમુખ થશો તો છાયા આગળ આવશે. સૂર્યની સન્મુખ હો ત્યાં સુધી છાયા આવતી નથી, પણ જેવા જીવ સૂર્યથી વિમુખ થાય છે તેની આગળ છાયા આવે છે. તમે જ્યારે પ્રભુથી વિમુખ થશો ત્યારે કામ તમારી આગળ આવીને ઊભો રહેશે. આ સંસાર કામમય છે. આ સંસારનું મૂળ જ કામ છે. જ્યાં જુઓ ત્યાં ઘણા ભાગે કામનું જ રાજ્ય હોય છે. માનવ જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે એને કામ દેખાય છે અને કામનું વિષ એને વર્ગે છે. સંસારનું વિષ જ્યારે વર્ગે વાસનાનું, કામનું વિષ જ્યારે વર્ગે ત્યારે પરમાત્માના કથામૃત નામામૃતનું પાન કરવું. તમે સર્વકાર પરમાત્માની સન્મુખ રહેવાની ટેવ પાડો. સર્વકાર ભક્તિ કરવાની ટેવ પાડો. સતત ભક્તિ હોય ત્યાં જ રામજી પ્રગટ થાય છે. પરમાત્માને પ્રગટ થવું બહુ ગમતું નથી, જાહેર થવું ગમતું નથી. આજકાલના લોકોને જાહેર થયા વિના ગમતું નથી. છાપામાં જાહેરાત આપે છે, વિષ્ણુ યાગ કરીએ છીએ, દર્શનનો લાભ લેશો. અરે તું જ શાંતિથી દર્શન કરને. પ્રભુને ગુપ્ત રહેવું જ ગમે છે. તે માયાના પડદામાં રહે છે. જ્યાં રામજીની કથા થાય છે કે જ્યાં વૈષ્ણવો પ્રેમથી રામ નામનો જપ કરે છે ત્યાં પ્રભુ પધારે છે, પણ પ્રભુ ત્યાં ગુપ્ત રીતે આવે છે. એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું કે મહારાજ, તમારા સ્વરૂપને તમે ગુપ્ત કેમ રાખો છો? સ્વરૂપ પ્રગટ કરો તો બધા તમારા પ્રત્યક્ષ દર્શન કરી શકે. જ્યાં તમારી કથા થાય, જ્યાં તમારું કીર્તન થાય, ત્યાં તમે છાના માના આવો છો, પણ તમે સ્વરૂપ કેમ પ્રગટ કરતા નથી? રામજીએ કહ્યું, હું બહુ રૂપારો છું ને, તે મને કોઈની નજર ન લાગી જાય, એટલા ખાતર હું ગુપ્ત રહું છું. માનવની આંખ બગડેલી છે, મનથી બહુ પાપ કરે છે. માનવ આંખથી બહુ પાપ કરે છે. ભગવાનને પણ બીક લાગે છે કે કોઈની મને નજર લાગે તો. પરમાત્મા અતિ સુંદર છે. તે અતિ સુંદર પરમાત્માને કોઈની નજર ન લાગે તેથી પ્રભુની જ માયા પ્રભુને પડદામાં રાખે છે. જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં પ્રભુ પડદો દૂર કરે છે. પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે, પણ સ્વરૂપ છુપાવ્યું છે. જીવ જ્યારે પરમાત્માની બહુ ભક્તિ કરે છે, પ્રભુ સાથે અતિશય પ્રેમ કરે છે, ત્યારે પરમાત્મા તેને પોતાનું સ્વરૂપ બતાવે છે. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં તમે પણ તમારું સ્વરૂપ પડદામાં રાખો છો, તમારું અસલી સ્વરૂપ તેની આગળ જ પ્રગટ કરો છો જેને માટે તમને સાચો પ્રેમ છે. તમારા ઘરમાં સોનું કેટલું છે, ચાંદી કેટલી છે તે તમે બધાને બતાવો છો? ના, તમે છુપાવી રાખો છો. કેટલાક લોકો તો એવા વિવેકી હોય છે કે પારકું કોઈ આવે તો એના દેખતા ઘરની તિજોરી ઉગાડતા પણ નથી, કહેશે પેલા ભાઈ બેઠા છે ને તેમને જવા દો, પછી ઉગાડીશું. ઉગાડે તો એ લઈ જવાનો હતો? જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં જ જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જેના પ્રત્યે પ્રેમ હોય તેને વગર કહે બધું બતાવે છે. જ્યાં અતિશય પ્રેમ હશે ત્યાં માનવ તિજોરીની ચાવી પણ આપી દેશે, પણ જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં માનવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. તો અતિશય પ્રેમ વિના પરમાત્મા કેમ પ્રગટ થાય? આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી, તેથી તે પરમાત્માનો અનુભવ કરી શકતો નથી. મોટો જ્ઞાની પણ જ્યાં સુધી પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી પરમાત્માનો અનુભવ કરી શકતો નથી, પ્રભુનું સ્વરૂપ જાણી શકતો નથી. પરમાત્માની લીલાનું રહસ્ય મહાન પુરુષો પણ સમજી શકતા નથી. ઠાકોરજી એવી લીલા કેમ કરે છે તે તો ભગવાન જ જાણે. પરમાત્માની લીલાનું રહસ્ય માનવી પોતાની બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરે છે પણ સમજી શકતો નથી. આ રહસ્ય અગમ્ય છે, માનવ બુદ્ધિથી પર છે. ભગવત કૃપાથી જ ભગવાનની લીલાનું રહસ્ય કંઈક ખ્યાલમાં આવે છે. એકવાર એવું બન્યું કે પરમાત્મા શ્રી રામની દિવ્ય લીલા જોતા શિવજીને તો જરાય મોહ થયો નહીં, પણ સતીજીના મનમાં થોડો વિકલ્પ થયો. એમને શંકા થઈ કે નિરાકાર બ્રહ્મા તો સર્વવ્યાપક છે, એ નિરાકાર રામ કેવી રીતે થઈ શકે? શિવજી સતીજીને સમજાવે છે પણ સતીજીનું મન માનતું નથી. શિવજી અને સતીજીની અતિ દિવ્ય કથા છે. તુલસીદાસ મહારાજે તો એમના રામાયણના આરંભમાં શિવજીને વંદન કરી આ શિવકથાનું બહુ વર્ણન કર્યું છે.